આ જીવની એક ભવિતવ્યતા છે, આ એની એક યોગ્યતા છે. એ યોગ્યતા ક્યારે ઉત્પન્ન થઈ? આ મિથ્યાત્વ એનું. તો મિથ્યાત્વ મંદ પડે, પેલા ગુણસ્થાનકમાં આવે ત્યારે શું થાય? ગાઢ મિથ્યાત્વમાંથી મિથ્યાત્વ એનું મંદ પડે. એ મંદ મિથ્યાત્વમાં આવેલો જીવ પોતાના મિથ્યાત્વને મંદ કરતા કરતા ચરમ ચરમાવર્તમાં જે જીવ છેલ્લા પુદગળ પરાવર્તનમાં આવ્યો છે, પોતાની યોગ્યતાના કારણે એ જીવ હવે અપુનર્બંધક હોવાને કારણે કોઈ પણ સમયે એ અનંતાનુમંદિની ગ્રંથિને છેદી નાખે. સમ્યકત્વ પ્રાપ્ત થાય છે અથવા એનું મિથ્યાત્વ ટળે છે, અને મિથ્યાત્વ એનું જેવું નબળું પડતું જાય તેમ તેમ આ અનંતાનુબંધી કર્મના પ્રકારોનો ક્ષય થતો જાય, ક્ષીણ થતા જાય, શિથિલ થતા જાય, નબળા થતા જાય. આ આત્મવિકાસનો ક્રમ છે. તો સૌથી નડે છે શું જીવને મુક્તિના માર્ગમાં? મિથ્યાત્વ. મિથ્યાત્વ નડે છે માટે કસાય, પેલા મિથ્યાત્વ નડે છે. ને મિથ્યાત્વ આ કોઈ પણ પ્રકારનું હોય, પેલું મિથ્યાત્વ તો એ અનાદિકાળથી લઈને આવ્યો છે. જીવ મિથ્યાત્વમાં જ છે, જીવની ભૂમિકા મિથ્યાત્વની જ છે. પણ બીજું આવા એને કુગુરુઓ ભેગા થઈ ગયા, ઉપદેશકો ભેગા થઈ ગયા, અભિનિવેશક, સંપ્રદાયનો આગ્રહ કરાવ્યો, મતનો આગ્રહ કરાવ્યો, ક્રિયાકાંડનો આગ્રહ કરાવ્યો, આ બધા પ્રકારના આગ્રહથી એનામાં એ જે મિથ્યાત્વ હતું એમાં ઉમેરો અભિજ્ઞ. ત્રીજું સંશયાત્મક, દરેકે દરેક વસ્તુની અંદર એને સાચું મળે તો હશે કે કેમ સ્વીકારેલી, એટલે એનામાં સ્વચ્છંદ જ્યાં સુધી હોય ત્યાં સુધી આ મિથ્યાત્વ જાય નહીં. કારણ કે એને પોતાના અજ્ઞાનનો પણ જાણે અજાણે આગ્રહ હોય, અને અજ્ઞાનને પોતે જ્ઞાન માનીને બેસે છે. હું જે સમજુ છું એ તો સાચું, અને આ જે કંઈ કહે છે એ સાચું હોય કે સંશય. પછી આવે છે અનભિગ્રહિક, એટલે કશી જ કંઈ ખબર ન પડે પોતાને, બુદ્ધિથી તર્કથી સમજણથી અનુભવથી કાંઈ નહીં, બધાય સારા, બસ આપણે શું, આપણે તો આ થાય છે ને. આ મિથ્યાત્વી જીવોનો પ્રકાર છે, જે એના લક્ષમાં નથી આવતો કે એને ગોળ અને ખોળમાં પણ ભેદ નથી, સોનું અને કથિરમાં નથી, કાંઈ ભેદ નથી. અને એમ સમજે છે કે એના જેવો કોઈ ડાયો બીજો એક જીવની અંદર એક એવી પ્રકારની ભ્રાંતિના અનેક સ્વરૂપ છે. એમાં મોટામાં મોટી ભ્રમણા એવી છે કે આપણે તો બસ સૌનું સમાન, તો હિંસા અહિંસા, સાધુ કુસાધુ, દુરાચાર સદાચાર, ધર્મ અધર્મ, આ બધું સમાન, એટલે કોઈ ભેદ નહીં. એને કહેવાય છે અનભિગ્રહિક મિથ્યાત્વ. બધા ધર્મને સાચા, બધા વ્યક્તિઓને સાચા, સારા સારની તત્વની પરીક્ષા એ કરી શકે નહીં. તો સન્માર્ગ અને ઉન્માર્ગ એ બે સરખા, મિથ્યાત્વ અને સમ્યકત્વ બે સરખું, હિંસા અહિંસા બે સરખા, ગુરુ કુગુરુ બે સરખા. જેને આવો વિવેક નથી, અને ધર્મનું બીજું સ્વરૂપ વિવેક, કૃપાળુદેવે મોક્ષ માળા પાઠ 54 માં કહ્યું કે જો ધર્મનો પર્યાય છે વિવેક, વિવેકનો આખો પાઠ છે, પછી મનુષ્યમાં આ વિવેક ઉત્પન્ન થઈ શકે છે. આવો વિવેક ક્યાં ઉત્પન્ન થાય? મનુષ્યમાં. પંચેન્દ્રિય હોય, 6 પર્યાપ્તિ હોય, અને એની પોતાની પર્યાપ્તિ હોય અને સંઘની પણ હોય, તો વિવેક ઉત્પન્ન થાય. ત્યાં સુધી ન થાય તો મૂઢમતીવાળા હોય છે આ જીવો. મનુષ્ય છે, પંચેન્દ્રિય છે, પણ કેવા છે? મૂઢ. મૂઢ કોને કહેવાય? મૂર્ખ નહીં, મૂઢ. વિવેક જ નહીં એના, સારા સારનું એને તત્વ અતત્વનો વિવેક વિનાનો જીવ, વિવેકહીન, આ મૂઢ કહેવાય. આ મૂર્ખ નહીં, મૂઢ છે. મૂર્ખ કરતા પણ ભયાનક એની સ્થિતિ છે. કૃપાળુદેવે પત્રમાં લખ્યું છે કે આ જીવ દિશામાં ડરવાય છે, અને જ્યાં સુધી રહેવા ઈચ્છે છે ત્યાં સુધી અનંત ઉપાયે પણ તેનો મોક્ષ, અનંત ઉપાયે નથી, જે મૂઢ છે એનો મોક્ષ થઈ શકતો નથી. કેમ કે તત્વની જાગૃતિ માટે સર્વપ્રથમ એનામાં વિચારણા જાગવી જોઈએ, વિવેક જાગવો જોઈએ. જ્ઞાન પણ શાસ્ત્ર જ્ઞાન હોય ને, વિવેક ન હોય તો શાસ્ત્ર જ્ઞાન હોય ને વિવેક ન હોય તો વિજ્ઞાનની બધી શોધો કરી અને વિવેક ન હોય તો એ માણસનું કલ્યાણ ન કરે પણ સર્વનાશ કરે. વિવેક વિનાની સંપત્તિ, વિવેક વિનાના સાધનો, વિવેક વિનાની તાકાત, વિવેક વિનાનો પૈસો જીવના હાથમાં આવે તો જે સાધન તો જબરજસ્ત છે, એ ધારે તો આખા જગતનું કલ્યાણ કરી શકે. પણ જ્યાં વિવેક નથી ત્યાં એ વિકાસની જગ્યાએ વિનાશ થાય. પશુ નહીં, પશુથી બદતર, એને પશુમાં મૂકો નહીં. એની એક અવસ્થા જ એવી કીધી છે,
અથવા કીધું છે એવું કે વિવેક વિનેથી પશુ.
તો ત્યાં કેમ કે એને તો સંજ્ઞા પણ જ નથી, પછી તમે એની સાથે સરખામણી કરો એનો શું અર્થ? તો એટલી બધી આ મિથ્યાત્વ અનભિગ્રહિક અને છેલ્લું અભિનિવેશિક આગ્રહ. પોતાને કદાચ કંઈક મળ્યું છે, પોતે સમજ્યો છે, પણ એ સમજ્યો છે એને અંતિમ માની લીધું છે. જે સમજ્યો છે એને જ આખરી માની લીધું છે. એ સમજ્યો છે એને એકાંત માની લીધું છે કે આના સિવાય બીજું હોય નહીં, આના સિવાય બીજો કોઈ માર્ગ હોય નહીં, આના સિવાય આમ ન હોય, આના સિવાય. એ સર્વજ્ઞના વચનના આધારે નહીં, એ સમજી લે પોતાની માન્યતા, પોતાના રાગના આધારે, પોતાની દ્રષ્ટિરાગ કોઈ પ્રત્યે થઈ ગયો તો કે આના જેવો કોઈ ગુરુ નહીં, આના જેવો કોઈ સંપ્રદાય નહીં, આના જેવો કોઈ માર્ગ નહીં. આ બધા જે કંઈ છે એ પોતાના અભિમતના આધાર ઉપર આગ્રહ જ્યાં ભળ્યો છે, મમત્વ ભળ્યું છે, આસક્તિ ભળી છે, રાગ દ્રષ્ટિ ભળી છે અને એને આવો મમત પકડાઈ ગઈ છે, આ પણ એક પ્રકારનું મિથ્યાત્વ છે. એટલે એને પરમ સત્ય એનામાં આવતું હોય તો એને રોકે, અવસર મળે, યોગ મળે પરમ સત્યની પ્રાપ્તિનો. કેમ કે જીવ એટલો બધો આગળ વધ્યો છે, ઘણું જાણે છે, પણ જાણતા વખતે પૂર્ણતા સુધી ન પામે, કેમ કે અધૂરામાં અટકી ગયો, અધૂરામાં એ અટકી ગયો. અલ્પ વિરામને પૂર્ણ વિરામ માનીને બેસી ગયો કે બસ દસ પાર એમ ન પર, હવે આપણે આમાં કંઈ આગળ કરવાનું નથી અને જે કંઈ બાકી રાખીએ છીએ બધું ખોટું છે. આવી આગ્રહ દ્રષ્ટિ, અભિનિવેશિક મિથ્યાત્વ, પછી એ અસત્યની પ્રરૂપણા કળા કરે, તત્વ સમજાય તો આગ્રહમાં પડી જાય અને પોતાને માનેલી કહેલી વાતને જ પુષ્ટિ આપ્યા કરે. કદાચ એને ખબર પડે બે પાંચ વર્ષ પછી કે હું જે માનતો હતો એ તો સાચું બરોબર હતું નહીં, તો પણ એ કબૂલ કરે અથવા સત્યને ગ્રહણ કરે નહીં. આ બધામાં અતત્વમાં તત્વને માનીને પ્રવૃત્તિ કરે છે. પાંચેય આ મિથ્યાત્વ છે, એનું સંયુક્ત પરિણામ જીવની અંદર, કોઈ પણ મિથ્યાત્વ કોઈ પણ સ્વરૂપમાં હોય તો જીવનું લક્ષણ શું? અતત્વમાં તત્વ માનીને એની પ્રવૃત્તિ કરવી, અને એ પ્રવૃત્તિ કશાય વિના થાય નહીં. ખોટી પ્રવૃત્તિ કરવી હોય તો એને કશાય વિના થઈ શકે જ નહીં. મારે ખોટો મારા મતનો આગ્રહ કરવો છે તો મારી પાસે કાં ક્રોધ જોઈએ, કાં માન જોઈએ, એવું પદ પદવી હોય તો હું એના આધાર, સત્તાના અધિક આધાર ઉપર કહી શકું. કાં મારી પાસે માયા જોઈએ, કોઈ એવી જાળ ફસાવે, કોઈ એવી રચના કરે લોકોને ભમાવાની, ભમાવે અમે આમ જ કરીએ છીએ બધું, અને કાં લોભ, બધી જ વસ્તુ લઈ લેવાનો જબરજસ્ત એને લોભ. પછી સત્કારનો હોય, માનનો હોય, પૂજાનો હોય, યશનો હોય, સિદ્ધિનો હોય, પ્રસિદ્ધિનો હોય, નામનાનો હોય, આ બધા લોભના પ્રકાર છે. એને કારણે થઈને ખોટું કર્યા જ કરે, એ સ્વીકારે નહીં, ખોટું નહીં ચાલા જ રાખે. તો આ બધા પ્રકારના મિથ્યાત્વને ટકાવવા માટે, એ મિથ્યાત્વમાં ટકી રહેવા માટે જીવને કશાયનો સહારો લેવો જ પડે છે. એટલે કે છે આ મિથ્યાત્વ જ્યાં સુધી જીવમાં હોય ત્યાં સુધી એ કાં તો ક્રોધ ઘણો હોય, કાં તો એનું માન ઘણું હોય અભિમાનના રૂપમાં, કાં એની માયા અને કપટ ઘણા હોય એના વ્યવહારમાં પ્રવૃત્તિમાં, અને કાં એની પ્રવૃત્તિમાં લોભની માત્રા વિશેષ હોય. અને આ બધાનું સરવાળો કહે છે કે બધા સાથે એ કસાયનું સ્વરૂપ શું? અનંત. એટલે આવું મિથ્યાત્વ સહિત કસાય જે છે એનાથી જે બંધ પડે છે એ બંધ પરિણામમાં બંધ જ પાડવા વાળો અથવા બંધની પરંપરા ઊભી કરવા વાળો બંધ હોય છે એને અનંતાનો બંધ કહે છે. તો જીવે આ અનંત સંસારમાંથી મુક્ત થવા માટે સર્વપ્રથમ શું કરવું જોઈએ? કસાય મિથ્યાત્વના કારણે છે. મિથ્યાત્વમાંથી જીવે નીકળવું જોઈએ. એટલે પેલું ગુણસ્થાનક મિથ્યાત્વ અને ચોથું ગુણસ્થાનક સમ્યક. બહુ સરળ વાત, ટૂંકી વાત, સીધી વાત, સાદી વાત, સચોટ વાત.
કે તો એ પ્રકારના મિત્રત્વમાં એટલી બધી એક્સ્ટ્રીમિટી આપી છે પરાકાષ્ઠા વૃત્તિઓની જીવને, મિત્રત્વવાળા જીવની કેવી વૃત્તિઓ હોઈ શકે
બરાબર,
એટલું ડિટેલમાં સમજાવ્યું છે. મિથ્યાત્વને જ કાઢવું પડે બરોબર ને?
મિથ્યાત્વ છે એટલે કસાય આપો આપશે. અભિનિવેશક છે એટલે કૃપાળુ દેવે અનંતાનું બંધની અંદર શું કહ્યું કે સૌથી વધારે પ્રસંગ ક્યાં બને? પરમાર્થમાં વિશેષ બને. કેમ કે એમાં આગ્રહ વધારે થઈ જાય. સંસારના આગ્રહો થોડાક મતલબી છે એટલે ટકતા નથી. ધર્મના આધારો એમાં તો આગ્રહ વધારે બંધાઈ જાય. તો એ અભિનિવેશિક મિથ્યાત્વ એની સંભાવના અનંતાનું બંધીને ધર્મના કામમાં પરમાર્થમાં વધારે હોય છે. સમજવાનું આપણે એટલું જ છે કે એટલો સરસ 14 આરોહણનો ક્રમ આપ્યો છે. આ 9 તત્વ એની સમજ આચાર્યશ્રીએ શરૂઆતમાં આપણને કીધું કે આત્મવિકાસને લક્ષીને જ અમે આની ચર્ચા કરી છે. કોઈ ગચ, મત, માન્યતા, સંપ્રદાય, વિધિ, વિધાન, ક્રિયા, કાંડ એક કઈ વાત અહીંયા નહીં. આપણે ચાર વાંચી નહીં કા? એટલે આ મિથ્યાત્વ પાંચે પાંચ એમાંથી કોઈ પણ મિથ્યાત્વના તો પ્રકાર છે પાંચની. આપણે પાંચને ભૂલી જવું મિથ્યાત્વ. હવે કેને કયા પ્રકારનું છે? કોઈમાં પાંચી હોય, કોઈમાં ચાર હોય, કોઈમાં ત્રણ હોય, કોઈમાં બે હોય, કોઈમાં એકને ત્રીજું હોય, બીજું ને પાંચમું હોય. એ ચાલ્યા કરે. એટલે પ્રકારને ભેદમાં અટવાવું નહીં, વાતને પકડી લેવી કે મિથ્યાત્વ છે એ જીવને અનંત અનુબંધનું કારણ છે એક. અને જ્યાં સુધી અનંત અનુબંધ છે ત્યાં સુધી એનો અનંત સંસાર એ પરિમિત અલ્પ થતો નથી. એને થવા માટે મિથ્યાત્વ ટળે અને સમ્યક તત્વ પ્રાપ્ત થાય એટલે એની કલ્યાણની મુક્તિની યાત્રા શરૂ થાય. આ ગણિત સીધું નવ તત્વ કે જે છે ત્યાં સુધી મિથ્યાત્વ છે એનું સ્વરૂપ આશ્રવ છે. આશ્રવ મિથ્યાત્વ છે એ આશ્રવનું પરિણામ અચૂક બંધ છે. પછી આશ્રવ શુભ છે કે એનું પરિણામ તો આશ્રવમાંથી જીવે નીકળવું પડે. નવ તત્વથી માર્ગ એટલો સરળ, એટલો ટૂંકો, એટલો સંક્ષિપ્ત થઈ જાય છે કે બહુ ઓલાની અંદર જીવ ફેલાઈ ગયો હોય ત્યારે એમ થાય કે શું કરવું ને શું નહીં ને અમે તો આ કરીને શું કરીને ક્યાં જાય. કાંઈ નહીં, હવે તું પાછો ફર. તું એટલો બધો ફેલાઈ ગયો છું કે એટલો બધો ગૂંચાઈ ગયો છું ચારે બાજુ કે હવે તું બધામાંથી નીકળીને પાછો મૂળ તત્વ ઉપર આવ, જીવ અને અજીવની અંદર સીધો વિચાર કરવા માટે. અને એ જીવની અંદર તું પછી આખો આશ્રવ તત્વનો વિચાર કર કે આશ્રવ તત્વ છે એનું પરિણામ તો બંધન છે. જો એ વિચાર કરે એટલે જીવને ઘણી વાર વિચાર માર્ગ છે, કૃપાળુદેવે કહ્યું વિચાર માર્ગ છે, ભક્તિનો માર્ગ ત્યાં સુધી છે કે જ્યાં સુધી વિચાર માર્ગની યોગ્યતા જીવમાં થઈ નથી ત્યાં સુધી. અને યોગ્યતા થાય જો એ અભ્યાસ કરે વચનોનો, જ્ઞાનીના વચનોનો શ્રવણ કરે, વાંચન કરે, મનન કરે, ચિંતન કરે, નિધિધ્યાસન કરે, અનુપ્રેક્ષા કરે, એનું ધ્યાન કરે, થઈ શકે. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરવા માટેના ઉપાય ત્રણ જ કીધા છે, જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનો. આ ત્રણની ઉપાસના કરવાથી જીવના જ્ઞાનાવરણીય આવરણ ખસે છે. અને જ્ઞાનાવરણીય કર્મો હળવા થાય, મંદ થાય તો જીવ ઉત્તરોત્તર વિચાર દશાને પામે છે. અને એ વિચાર દશા સ્વવિકલ્પ દશામાંથી નિર્વિકલ્પ અવસ્થા એની થાય છે. તો સ્વવિકલ્પની અંદરથી સમ્યકત્વ પ્રાપ્ત કરતો 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 ક્ષીણ મોહ સુધી વયો જાય છે અને ત્યારે નિર્વિકલ્પ અવસ્થા એની પ્રાપ્ત થાય છે. તો નિર્વિકલ્પની અંદર 13મું ગુણસ્થાનક કેવળ જ્ઞાન, સર્વજ્ઞતા, પૂર્ણ વિચરાગ પણ એને પ્રાપ્ત થાય છે. વિચાર એનો પ્રારંભ છે, પણ વિચારના પ્રારંભ પહેલા એક માર્ગ આવ્યો એ ભક્તિનો, કે ભાઈ અત્યારે તો અમે વિચાર કરી શકીએ એવી સ્થિતિમાં પણ નથી. ક્રમ બધો જુદો 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 જુદો, પણ બધાનું સંક્ષિપ્ત કરીને ચાલવું જોઈએ. ઘણીવાર બહુ જીવ જ્યારે અતિશયની અંદર, કૃપાળુદેવે આ વાક્ય એક પ્રયોગ કર્યો છે કે દ્રવ્યાનો યોગનું પરિણામ શું, તો કે અતિ પરિણામી પણ. એક પત્રમાં આવે છે કે 846 કે 43 જે હોય અતિ પરિણામી પણ, પછી એટલો બધો ડાયો થઈ ગયો છે કે હાલતા ને ચાલતા તત્વની વાતની અંદર બધું વાત કર્યા કરે. અને એ અતિ પરિણામી પણ છે એટલે વિવેક વિનાનું છે. એ અતિ પરિણામીપણાની અંદર એ તો ચાલ્યો જાય છે બંધમાં જ, પછી એને વિવેક તો હોતો નથી. તો એવે સમયે જીવે પાછું વળવું. પ્રભુ શ્રીએ સરસ વાત લખી છે દેશામૃતમાં કે વચનામૃત વાંચતા વાંચતા જ્યારે અતિ પરિણામીપણું અથવા તો આવું બહુ એને સામાન્ય લાગે કે હવે આ બધું તો મને આવડે છે, મને મોઢે છે, હું તો આ બધું જાણું છે, ને આ કયા પત્રમાં છે, ને આ ક્યાં છે, બધું મને ખબર છે. હવે એની વિચારની પ્રક્રિયા બંધ થઈ ગઈ છે, એ સ્મૃતિમાં છે અને સ્મૃતિના અભિમાનમાં છે. અને એ પોતાને વિદ્વાન સમજે કે જ્ઞાની સમજે કે પાછો, એ મુશ્કેલી તો એ છે. ઉપદેશ જ સમજે છે, મારા જેવો તો કોઈ નહીં, મને બધી ખબર છે. પરિણામથી દૂર વયો ગયો, પરિણતિથી શબ્દ છે, શબ્દની પરિણતિ નથી, ભાવ નથી. હવે કહે છે કે તો પછી તારે વચનામૃત વાંચવાનું બંધ કરવું, બંધ કર. અને આ વાત કૃપાળુદેવે એમના નજીકના જે મુમુક્ષુ હતા એમને, બિલકુલ જેના અંતર પ્રેમી કહીએ, નજીક અંતરંગ સાથીઓ, એને પણ કહેવા કે તમે હવે જૈનના આગમો વાંચવાનું બંધ. હવે વૈરાગ્ય અને ઉપશમ થાય એવા શાસ્ત્રોનો અભ્યાસ વધારે કરો, કારણ કે તમે વૈરાગ્યને ઉપશમમાંથી વયા ગયા છો. આ આગ્રહમાં ચડે ને એનામાં પછી વૈરાગ્ય ઉપશમ ન ટકે, પછી ભલે ને જૈનના આગમ હોય તો એની અંદર મૂકે. અને વેદાંતની અંદર જ્યારે પાછો કલ્પનામાં ચાલ્યો ગયો અહમ બ્રહ્માસ્મી, તો એને કહ્યું કે હવે એ બંધ કર. ક્યારેક આ શાસ્ત્રો, ક્યારેક આ શાસ્ત્રો, ક્યારેક આ શાસ્ત્રો, લક્ષ્ય ક્યાં આપ્યું? શાસ્ત્રો ઉપર આપ્યું કે આત્માના ગુણ વિકાસ ઉપર? આત્માના ગુણ વિકાસ ઉપર આપ્યું કે મારું ઉપશમ અને વૈરાગ્યનું બળ ઘટે એ કોઈ કાળે મુક્તિનો માર્ગ નથી. જીવમાં સહન સાતા સાતા સિલિયા પણ ઊભું થાય, સુખ સગવડતા ઊભી થાય, જીવને આના પ્રત્યે આસક્તિ થાય, રાગ થાય, મોહ થાય, બધું સરસ 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 ભવ્ય, તો એમાં વૈરાગ્ય અને ઉપશમનું બળ ઘટ, આ મુક્તિનો માર્ગ નથી. અને આ માની લે છે કે આપણે બહુ કેટલું બધું આપણે જોયું, કેવી ભવ્યતા હતી, ભવ્યતા એ મુક્તિના માર્ગનું રક્ષણ નથી. જીવ રોકાઈ ગયો એમાં, પરના સુખમાં પરના સંગમાં પતી ગયું, એની બુદ્ધિ તો અટકી ગઈ ત્યાં, અને એને જ્ઞાનને ક્યાં પરિવર્તિત કરી દીધું. હવે એને પાછું વળવું પડે. આવો કથા હેમચંદ્રાચાર્યજીની જીવનની અંદર આવે છે. જબરજસ્ત કલિકાલ સર્વજ્ઞ 3.5 કરોડ શ્લોક પ્રમાણ જેને શાસ્ત્રની રચના કરી અને જેણે આખા જૈન ધર્મને, ગુજરાતને જૈન ધર્મથી રંગી નાખ્યો અહિંસા ધર્મથી, આવો મહાન આચાર્ય સિદ્ધરાજનો અને કુમારપાળનો એક જ આચાર્ય અને બે પરસ્પર દુશ્મનો સિદ્ધરાજ અને કુમારપાળ. કુમારપાળને મારવા માટે સિદ્ધરાજે કોઈ બાકી રાખ્યું? એ બંનેના આચાર્ય એક જ. અને એ જ્યારે કુમારપાળ કહે છે કે આપણે સાધર્મિકની ભક્તિ કરવી જોઈએ, આ લોકોનું દુઃખ ઘણું છે, તો ગુરુદેવ તમારી પાસે લબ્ધિ છે, હું તમને એક પહાડ આપું છું, એ પહાડ ઉપર તમે મંત્રથી અને સુવર્ણનો બરાબર પછી એના ટુકડા કરી કરીને આપણે પ્રભાવના કરીએ બધાને 1 કિલો, જેમાં જે 2 ગિની ને 5 ગિની ને
પ્રભાવના થાય,
પ્રભાવ સોનાની ચાંદીની, બસ લોકો ગમે એમાં ધર્મના ક્રિયામાં આપણા મતમાં આવવા જ જોઈએ. કુમારપાળને આવો ભાવ થયો અને ગુરુદેવને થયું કે મારી પાસે શક્તિ છે અને આ રાજા જ્યારે સાધર્મિક લોકોનું દુઃખ ઓછું કરવું છે, આમાં શું ખોટું શું છે આપણને પૂછે તો? બરોબર, આમ જ થવું છે, બધું બરોબર છે. પણ ત્યારે વળી એ આચાર્ય હતા સમર્થ, એને એમ કહ્યું, ઉભા રહે રાજન, તારી વાત ગમે તેટલી હોય તો હું પણ પેલા મારા ગુરુની આજ્ઞા લેવા જાઉં. આ તો રાજમાં આવે છે, રાજગુરુ છે, ઓલા ગુરુ તો પાસરીની ને પોતાની સંયમની ને આત્મ ઉત્કર્ષની સાધના કરે, એને કોઈ બી આવી બધી માથાકૂટમાં પડ્યા. અને ગુરુને પૂછવા આવે છે કે આવું કરવાનું કુમારપાળ કહે છે, તો પ્રભુ હું આ મારો સાધનાનો પ્રયોગ કરું? લબ્ધિ તો જબરજસ્ત હતી એમની પાસે. ગુરુ કહે છે કે હવે બહુ થયું, હવે તું પાછો આવી જા, રાજ દરબારમાં બહુ રહ્યું, હવે તારી આ મતિ ભ્રષ્ટતા લાગે છે. જગતના જીવોનું જે કંઈ કર્મના અનુસાર એનું પ્રારબ્ધ છે એને ફેરવવાનો ભાવ તમે આવ્યો? અને આખી જે કંઈ વિતરાગની વ્યવસ્થા જે છે, એક આત્મા અને બીજું કર્મ, એ કર્મને તારે આ લબ્ધિથી ફેરવવું છે, મંત્રથી ફેરવવું છે, સિદ્ધિથી ને પ્રયોગથી ચમત્કારથી ફેરવવું છે, અને આનાથી કલ્યાણનો માર્ગ છે એવું તારા મનમાં આવ્યું? એને એમ કહ્યું કે હવે તું એમ કર, બહુ વખત સુધી તે રાજની સેવા કરી, હવે એ મૂકી દે ને આપાશ્રમમાં, પાછો આવી અને સામાયિક પરિક્રમણા શરૂ કરી દે.
લોકોને ભારે કરે.
અને ત્યારે આચાર્યશ્રી સમજે છે કે વાત સાચી છે, વિવેક ચૂકાઈ જાય, વિવેક ચૂકાઈ જાય છે. આગમમાં કેટલું સરસ દ્રષ્ટાંત આપે છે બધા, કે સંસારનું મૂળ એ માત્ર મધુતૃષ્ણા છે. એનો દાખલો કેવો આપે છે? મધુબિંદુનું, મધુબિંદુનું એટલું સરસ બધા આગમની અંદર ને બધા અપનાયમાં, કેમ કે મૂળ આ દ્રષ્ટાંત છે કે આ સંસાર મધુબિંદુ જેવો છે, કે ઉપર લટકો છે ઝાડની ડાળી, નીચે કૂવો છે, કૂવામાં ઓલો નાક સાપ મોઢું ફાડીને ઊભો છે અને ઓલી ડાળીને ઉંદેડા કાપી રહ્યા છે, મધપાળમાંથી મધબિંદુ નીકળી રહ્યું છે અને આમ જ્યાં સિંહ પાછો ઊભો છે, કૂવામાંથી ઠેકડો મારતો સિંહ ઊભો છે અને પોતાના ભેટની તલવાર નીકળી ગઈ છે, એ તલવારમાં જરાક આડો જાય તો પોતાના જ પેટમાં પોતાને, એવું સરસ વર્ણન કર્યું છે. આપણે એને બચવાના કોઈ ચાન્સ નથી. એને તમે ગમે તેટલો આપણે બુદ્ધિ લગાવીએ તો બચવાના કોઈ ચાન્સ નથી. અને ઉપર વિદ્યાધર અને વિદ્યાદેવી નીકળે છે અને આનું દુઃખ જોઈને કહે છે કે આ એક ક્ષણમાં આનું મોત છે, આટલું દુઃખી આ જીવ છે. સ્વામીનાથ, તમે કંઈક કરુણા કરો, કૃપા કરો, દયા કરો, તમારી પાસે તો આવી લબ્ધિ છે, ચમત્કાર છે, મંત્ર છે, સિદ્ધિ છે, આ બિચારો શ્રાવક છે, આનું કંઈક કલ્યાણ તો કરો. વિદ્યાધર કહે છે કે તમારું સ્ત્રી સહજ કરુણા તમારી જાણી, ભાવાવેશમાં છો તમે, લાગણીમાં છો, પણ એ દેવી શાંત થાવ, આનું ભાગ્ય જ એવું છે કે એને કંઈ કામ કરે એમ કંઈક કરતા.
તો કે ના, તમે એવી ખોટી વાતો કરો, આપણે બચાવવા પ્રયત્ન તો કરવો છે અને કરવો છે. તો દેવને થયું કે હવે બહુ પછી જાજી દલીલ ઘરમાં કરાય નહીં. એને કહ્યું કે સીધો ઉપાય કરો, એટલે એને પોતાનું વિમાન ત્યાં લીધું. વિમાન લઈને ઓલાને કીધું કે તારી ચારે તરફ તું ભયથી સંકળાયેલો છું, એમ કર અહીંયા બેસી જાય એટલે હું તને સ્વર્ગમાં પહોંચાડી દઉં, તારી બધી સમસ્યાઓ હલ થાય. ઓલો કહે છે કે એક બિંદુ મધનું પડવા દો, તૈયાર છે એ જરા ટીપુનો ચાખી લઉં જરા મધ, પછી તમારી આરે. ઓલા કે ઉભા રહી ખોરાક, એમાં આપણને શું ઉતાવળ છે. તો પછી કે હજી બીજું, હજી એની ચર્ચામાં એ વિમાનમાં બેસતો નથી અને દાળ તૂટી પડી. કાળ જે છે, કાળ સ્વીકારી એમ બાજ સ્વીકારી લીધો કે લેશે, અને આ જીવ આ સંસારનું મધુબિંદુની આશા હજુ છોડતો નથી. એવું સરસ આગમમાં દ્રષ્ટાંત આપે છે કે સાક્ષાત પરમાત્મા એને બચાવવા આવે તો પણ આ જીવ મધુબિંદુની આશામાં સંસારને વળગી રહેલો છે. આ એના કર્મનું ફળ છે, એની આ મિથ્યાત્વનું, એનું બધું જ્યાં સુધી એના સમજ નથી આ મૂળતા છે ત્યાં સુધી આને સાક્ષાત પરમાત્મા બચાવી શકે નહીં. કૃપાળુદેવે લખ્યું કે હે સ્વભાવ, તમે મુનિને સમજાવવાની કળાકૂટમાં પડોમાં. સાક્ષાત તીર્થંકરનું વાક્ય પણ એને કલ્યાણનું કારણ બની શકશે. તીર્થંકરનું વાક્ય અહિતકારી નથી, પણ આ મુનિની મતિ છે એ એને ગ્રહણ કરી શકશે. એમ આપણી પાસે કેટલી વાર સારો યોગ પ્રાપ્ત થાય છે, પરંતુ આપણી અવસ્થા નથી. કીધું કે મોક્ષ ની અંદર સુખના ભંડાર છે, તો આ કે છે કે ખીચડી માં ઘી છે, મને દેખાય તો જ હું આવું, નહીં તો ન આવું. હવે એનું શું કરવું? આ મોહ મૂર્તા, સંશય મિથ્યાત્વ, જીવનું આ એક લક્ષણ એવું કીધું છે કે આમાંથી એને બહાર આવવું પડે. અને એ અતત્વની એને જેટલી શ્રદ્ધા છે એટલી તત્વની મોક્ષી તત્વ છે કે તારું શુદ્ધ સ્વરૂપ, તું અનંત સુખધામ છો, તું સુખનું ધામ છો. આ વાત એને બેસતી ગમે તેટલા ધર્મના પ્રકારો કરે, પણ એને વાત બેસતી નથી કે મને પરથી સુખ નથી, સુખ મારા સ્વયંમાં છે. હું જેટલો સ્વને પ્રાપ્ત કરું એનાથી મને જે સુખ છે એ પરથી નથી. આ એક તત્વ છે. એને કૃપાળુદેવે છેલ્લે અંતિમ સંદેશના અંતિમ ચરણની અંદર એ વાત મૂકી, સુખધામ અનંત. આ બધા સંતો એની પાછળ લઈ ગયા છે આ સુખ પ્રાપ્ત કરવા માટે. જગતના બધા જીવોનો પ્રયત્ન શેના માટે છે? આ સંતો, ધ્યાનીઓ, યોગીઓ પણ સુખને એ દિવસ ને રાત એને માટે પ્રયત્ન કરે છે, પણ એને ખબર છે કે સુખ શેમાં છે. એટલે કે છે એ પદ શાંતિનું ધામ છે, સુખનું ધામ છે, અને અનંત સુધામય છે. પ્રણમો પદ તે, હું પણ આ પદને અને મેં પણ આ પદનો નિશ્ચય કર્યો છે, એ પરમ પદ પ્રાપ્તિનું કર્યું. બસ આ સંતત્વનું લક્ષણ છે, આ સમ્યકત્વનું લક્ષણ છે, આ જ્ઞાનનું લક્ષણ છે કે અમે એ પદની ઉપાસના કરીએ છીએ કે જે પદની અંદર આ અમે સુખનું ધામ છીએ, એવો તત્વનો નિર્ણય અમારો શ્રદ્ધા સાથે. અને દેખીતા સુખના સાધનો છે એ અતત્વ છે. હવે એમાં શ્રદ્ધા અમારી મિથ્યાત્વ મટી ગયું છે, મંદ થયું છે, આમાં હવે અમારું સુખ નથી. તો સંસારમાં સ્વપ્ને સુખ નથી અને કલ્પનામાંય સુખ નથી એવા શબ્દ પ્રયોગ આપણે શાસ્ત્રમાં વાંચીએ. પરિણતિ શું? તો વાતને અહીંયા આ ગ્રંથની જ્યારે વાચના કરીએ છીએ ત્યારે આ ગ્રંથ આપણને એકદમ લક્ષ્ય કરાવે છે કે ભાઈ આ અનંતાનુબંધી કસાય એ તારા અનંત સંસારનું કારણ છે, અને અનંતાનુબંધી કસાયનું કારણ તારું મિથ્યાત્વ છે. કોઈ પણ પ્રકારનું હશે જરા વિચારજે, કયું છે, આ છે, તે છે. જીવ પોતે ક્યાં રોકાયો છે એ ખબર કોને પડે? અને એ મુમુક્ષુ જીવ હોય એને જ ખબર પડે, બીજાને ન પડે. પાછું વાંધો એ છે, કારણ કે જે મોહાશક્તિથી મૂંઝાયો છે, જેને કામ એક આત્માર્થનું છે, જેને માત્ર મોક્ષની અભિલાષા છે, એના લક્ષણો છે. આ બધાય જીવ માને છે કે અમને ખબર પડે એટલે અમને ખબર, જ્ઞાનીને ખબર પડે, કોઈને ન ખબર પડે. જ્ઞાનીનો બાપ મરી જાય ને તોય ખબર ન પડે. અને જ્ઞાની પોતે ક્યાં અટવાયો છે એને ખબર, જો એ પોતે અંતર્મુખ ન થાય તો. પોતાને પોતાની ખબર પડ્યા વિના, કેમ કે જીવ મૂળભૂત જ્ઞાન સ્વરૂપ છે કે અજ્ઞાન સ્વરૂપ છે? જ્ઞાન સ્વરૂપ. અત્યારે અજ્ઞાન સ્વરૂપ એની પર્યાય છે, સ્વભાવ નથી. પર્યાય ટળી શકે છે, સ્વભાવ ટળી શકે નહીં. એનો સ્વભાવ જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાનની જ પર્યાય છે, અજ્ઞાન છે એ વિપરીત જ્ઞાનની પર્યાય છે. એ વિપરીત થાય મિથ્યાત્વની પર્યાય. એટલે બહુ જ ટૂંકો માર્ગ, વિચારણાનો માર્ગ, ખર વિચાર તો પામ. શબ્દ પ્રયોગ પણ કેટલો જબરદસ્ત કર્યો છે, એની તાકાત શું છે? પામ, તું વિચાર કરતો પામીશ. અરે આ બાકી વસ્તુની તું કલ્પના જ કર્યા કરું છું, તું કેટલી કરીશ સાધનોની, નાની તેની ને માર્ગના વિવિધ સ્વરૂપની, તું વિચાર કર. અને આ આચાર્ય કહે છે કે વિચાર તત્વથી કરવો હોય તો આ કર, આશ્રવ છે કે સંવર છે, મિથ્યાત્વ છે કે સમ્યકત્વ છે, તત્વનો વિચાર કર. એ વાત સરસ રીતે મૂકી છે. ચારે ચાર કર્મ અહીંયા મૂકી દેતા છે. એ ચારે કર્મની સમીક્ષા હવે આપે છે. એ પેરેગ્રાફ આપણે વાંચીએ, પછીનો પેરેગ્રાફ.
કે દર્શન મોહનિયાની ત્રણ પ્રકૃતિ એમાં આવી છે કે એટલે એનું સ્વરૂપ શું સમજાય પછી? સંકેત મોનિયા એટલે ત્રણેય મોહનિયાની પ્રકૃતિ તરતમ્યતાથી બતાવી કે વિપરીત બોધના કાળા પરિગ્રહ. કાળા પૂતગલો કોને કીધા? વિપરીત મોહ બોધ અભિનિવેશ જે કીધું ને અભિવિશ. બીજું અનાભોગિક અભિગ્રહિક વિપરીત બોધ જ મેળ્યો એને. આ બધા એના કાળા વિપરીત બોધના કાળા. બીજા અડધા કાળા અને અડધા થોડા વિપરીત બોધ પણ છે અને બીજો બોધ પણ છે. અને ત્રીજું ધોળા સાંસારિક બોધ મળ્યો છે પણ, અને બોધ મળ્યો ને અગ્ર સહિતનો છે તો અડધા કાળા ને અડધા ધોળા. આવી પણ કસાયની પ્રકૃતિ જેમ અનંતાનો મંદિર ક્રોધમાન માયાલોભ કીધા એમ એની મિથ્યાત્વની ત્રણ પ્રકૃતિ અથવા દર્શન મોહનીયની પણ ત્રણ પ્રકૃતિ કે જીવ પ્રયત્ન કરે ત્યારે તો પણ આ મિથ્યાત્વની જે પરમિટેશન કોમ્બિનેશન છે ને આ મિથ્યાત્વ આટલું નાટલું આ ને એ ભેગું થતા એના કાળા ધોળા અને સાવ ધોળા એવા પૂદગલ કર્મ એની વિચારણાના પૂદગલો એના સ્વરૂપ આવું છે ત્યાં સુધી પણ એને મિથ્યાત્વની આ પ્રકૃતિ જાય ત્યાં સુધી સમ્યકત્વ થાય. પણ જો સાવ જાય તો સ્થાયિક સંકેત થાય. સાવ જાય તો પણ સાવ ન જાય અને ઉપાધિ ઉદયમાં ન હોય વિપાકમાં ન હોય અને અંદર સત્તામાં પડ્યા હોય. ઘણા લોકોને એટલી બધી બહારની સુવિધા હોય તો ક્રોધનો ઉદય ન હોય સત્તામાં પડ્યા હોય. કઈ ને કઈ કોઈ ચોટ લાગે, અભિમાન ને ચોટ લાગે, અહંકાર ને ચોટ લાગે કોઈ પણ પ્રકારનું તો એ બહાર આવે છે. તો એ સમયે એને જે કઈ સાતા વર્તે છે અને એ સમજીને પોતે રાખતો હોય છે તો એ કે છે સત્તામાં રાખથી ભરેલા અગ્નિ પેટે આ બધા છે. એ બધા પરમાણુઓ છે. અગ્નિ તો જ્વલે છે પણ ઉપર શાંત દેખાય છે. ઉપશમ છે. ઉપશમ સંકેત. ઉપશમ સંકેત એ પ્રયત્નથી પુરુષાર્થથી પ્રયાસોથી થાય. સામાયિક લે જીવ સાચા અર્થની અંદર સામાયિકનો પ્રયત્ન કરે તે સમયે ઉદયમાં બીજા કસાયો આવવાના હોય પણ આનું સામાયિકનું જોર એટલું બધું છે કે એ તે સમયે બધા કર્મો બધા કસાયોનો વિપાક એનો ઉપશમ હોય છે. ઉપશમ ભાવમાં રહ્યો જ્ઞાની કે છે બને એટલા ઉપશમ ભાવ. જો આ કસાય ઉદયમાં આવશે તો બીજા કર્મો બંધાઈ જાય. ઉપયોગ નહીં રહે તો બીજા કર્મો બંધાય. માટે જ્ઞાનીઓએ પહેલા વાત શું કરી? ઉપશમ. ઉપશમ ભાવમાં રહેવાથી તો બધા સાધનો શેના માટેના છે? અને એ કૃપાળુ દેવે તો 375 ના પત્રમાં કહ્યું કે આખા જીનાગમના તમામ શાસ્ત્રો ઉપશમ સ્વરૂપ છે અને ઉપશમ સ્વરૂપ પુરુષોએ તે ઉપશમ અર્થે પ્રબોધ્યા છે. તો સ્વાધ્યાય શેના માટે? સત્સંગ. બધાનું મૂળ ઉપશમ છે. ઉપશમમાં જીવ આ પ્રયત્ન પુરુષાર્થની દિશા આ ઉપશમ. અને પછી કહ્યું કે ક્યારેક આ ઉપશમમાં હોય ને ક્યારેક એમાંથી કોઈ પ્રવૃત્તિઓ ઉદયમાં આવે તો પણ ભોગવીને એનો ક્ષય કરવો, નવા નહીં બાંધવા. કોઈ પ્રકૃતિ ઉદયમાં આવે, ઉદયમાં આવે તો જેટલી આવેલી છે. ઉપશમમાં સાધુઓ છે એ ઉપશમ વ્રતમાં છે છતાં ઉદય તો આવ્યા જ કરે છે એને.
સમયે સમયે આખા દિવસની પ્રવૃત્તિમાં ઉદય આવે તો જે ઉદયમાં આવે એ ભોગવી લે, સમભાવે ભોગવી લે, અદિનપણે ભોગવી લે, અવિષમ ભાવે ભોગવી લે અને કોઈ પરિણામ એને થવા ન દે એવી જાગૃતિ સાથે કર્મોનું વેદન કરે તો તે સમયે એને ઉદયમાં આવેલી કર્મની પ્રકૃતિનો ક્ષય કર્યો અને બાકીની ઉપસમમાં રહેવા દીધી તો આ સંકેત કયું કયું? ક્ષય થાય, ઉપસમ થાય, ક્ષય થાય. જે ઉદયમાં આવે જ છે તો એનો ક્ષય કરે છે, ક્ષય કરે છે એટલે એ પ્રકૃતિને એવી રીતે ભોગવે છે, અબંધ પરિણામે ભોગવે, અદિન પરિણામે ભોગવે, બરોબર અવિષમ પરિણામે ભોગવે, સંભાવે ભોગવે. તો ત્યારે એ ઉદયમાં આવેલી પ્રકૃતિ ભોગવાઈ જવાથી કર્મ સ્વભાવે પરિણામે થાય ભોગની જીતો. તો એને ભોગવવા તો પડે જ છે. તીર્થંકર હોય, નાગેન્દ્ર હોય, ઇન્દ્ર હોય, ગમે તે સાધુ હોય, મુનિન્દ્ર હોય, કર્મની પ્રકૃતિ ઉદયમાં આવે ત્યારે ભોગવી લેવી. ભગવાને ઉપસર્ગ ભોગવી લીધા, જ્ઞાનીઓએ ઉપસર્ગ ભોગવી લીધા, મુનિઓએ થયેલા ઉપસર્ગ ભોગવી લીધા. ન થાય એવું નથી, પણ ભોગવા કેવા? ક્ષય પરિણામે ભોગવા. એના કારણે થઈને કોઈ પરંપરા થઈ નહીં. એને કહેવાય છે દસમું ગુણ સ્થાનક સંપ્રાય. સંપ્રાય એટલે કર્મની સંતતિ, કર્મની પરંપરા એ નથી. કર્મ છે, ભોગવાઈ જાય છે. કેવી રીતે ભોગવે છે? અવિષમ ભાવે ભોગવે છે, સમભાવે ભોગવે છે, બળવાનપણે ભોગવે છે, જાણપણે ભોગવે છે, તત્વના વિચારથી ભોગવે છે, આત્માના ગુણથી ભોગવે છે. કર્મ તો ભોગવાય. એટલે જ્ઞાની કે અજ્ઞાની જન દુઃખ દુઃખ રહીત ન કોઈ, જ્ઞાની વેદે ધૈર્ય, અજ્ઞાની વેદે. તો આ ક્ષયોપશમની સ્થિતિ છે. અને આ જો બધી પ્રકૃતિઓ શાંત થાય અને સમ્યકત્વની દ્રઢ શ્રદ્ધા હોય ક્ષાયિક ભાવે અને ક્ષાયિક સંકેત પ્રગટ થાય ત્યારે કેવળ જ્ઞાની થાય, કારણ કે પૂર્ણ વિતરાગતા છે. હવે ક્યાંય રાગ નથી, ક્યાંય દ્વેષ નથી, મોહનો એક કણિયો પણ નથી. એટલે હવે એનું ભોગવતો છે એ ક્ષાયિક ભાવે છે. ફરીથી બીજો એવો ભાવ ઉત્પન્ન થઈ શકતો આ ક્ષાયિક ભાવ એનો કદી હવે ફરી ઉત્પન્ન ન થાય કસાય એવો ભાવ જે આવે એવી ક્ષમતા જીવની આવે એને ક્ષાયિક સંકેત કહેવામાં આવે. આ ત્રણેય કીધું. જ્ઞાની કહે છે કે આ ત્રણેયનો ક્ષય થાય ત્યારે જીવની મુક્તિ. આ દ્રવ્યાનું યોગના આધાર ઉપર સંકેત, સંકેતની વ્યાખ્યા, સંકેતનું સ્વરૂપ અને મિથ્યાત્વનું સ્વરૂપ અને સાથે આ કર્મની પ્રકૃતિ જે છે એ કસાય નહીં, એનું સ્વરૂપ બધું જ ગાઢ મિથ્યાત્વથી તેરમા ગુણસ્થાનક સુધીની આખી બધી પ્રક્રિયામાં સમાવિષ્ટ કરી. પણ આપણે એ બધું જેને કહીએ કે પ્રકારના ભેદમાં પડ્યા વિના સમજવાનું એટલું જ કે જીવને જેટલા પ્રમાણમાં ઉપસમ પ્રગટે તેટલા પ્રમાણમાં એની આત્મશુદ્ધિ થાય. એટલે કૃપાળુ દેવે એક સરસ શબ્દ પ્રયોગ મૂક્યો છે કે જ્યાં સુધી જીવને સત્પુરુષનો યોગ ન થાય ત્યાં સુધી વિશુદ્ધિ સ્થાનક છે. 449માં છે કે 789માં છે વિશુદ્ધિ સ્થાનક. વિશુદ્ધિ સ્થાનક શું? કે આત્માની ઉત્તરોત્તર વિશુદ્ધ પરિણામમાં જીવ જાય એવા કરવા. તો આ બધા જે સાધન છે એ સાધન શેના માટેના છે? વિશુદ્ધિ સ્થાનક છે, જીવને શુદ્ધ કરવા કહી. એ પૂર્વ સર્વ કહ્યા વિશેષે જીવ કરવા નિર્મળો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. અહીંયા એને વાત મૂકી દીધી, સંકેતની આ પૂરી થાય છે. હવે આગળનો એક પેરેગ્રાફ લઈએ. Thank you. હવે થોડીક કર્મની વાત મૂકી. આઠ કર્મોનું વિવરણ તો પછી આવશે, અહીંયા શું વાત મૂકી?
કર્મ પગલ જળ અને જીવની આત્મભાન વગરની સ્થિતિમાં
કર્મની ઉત્પત્તિનું કારણ શું? રાગ દ્વેષ. જીવની સ્થિતિ આત્મભાન વગરની છે, તે મિથ્યાત્વ સાથે. આત્મભાન વગરની સ્થિતિ છે જીવની. હું કોણ છું એનું વિસ્મરણ થયું એને પ્રમાદ કહે છે. પ્રમાદને શ્રી તીર્થંકર કર્મ કહે છે. પોતાના સ્વરૂપની અજાગૃતિ થાય. આપણે પ્રયત્ન કરીએ ત્યારે જાગૃતિ રહીએ, બાકી તો બધી અજાગૃતિ જ અવસ્થા છે. તો તે સમયે રાગદ્વેષ અને અજ્ઞાનની લાગણીથી જે કંઈ પરિણામ થાય અથવા જીવનો ઉપયોગ પરિણામથી બંધ થાય છે. બંધ સેનાથી થાય? આત્માના અંતર વ્યાપાર 558 અંતર વ્યાપાર એટલે આત્માનો પરિણામ. જે કંઈ પ્રવૃત્તિ કરે ત્યારે આત્માનું પરિણામ શું છે? એ પરિણામ જે છે, અંતરંગ પરિણામ, એનો ઉપયોગ, એ અંતર, એનું બીજું નામ ઉપયોગ છે. એ ઉપયોગ શુભ છે, અશુભ છે કે અશુદ્ધ છે, એ વારંવાર એનો પરિણમે છે. એનાથી એને વિવિધ વિકલ્પો થાય છે, વિવિધ પ્રકારના વર્તનો થાય છે, વિવિધ પ્રકારની એની ચેષ્ટાઓ થાય છે, અને આ બધામાંથી શું ઉત્પન્ન થાય છે? કર્મનું મંડળ. કર્મનું મંડળ ઉત્પન્ન થાય છે. કર્મનું મંડળ ઉત્પન્ન થવાનું કારણ શું? જીવનો શુભ અશુભ અને અશુદ્ધ. એટલે જ્યાં શુદ્ધ ઉપયોગનો અભાવ છે ત્યાં કર્મની ઉત્પત્તિ, શુદ્ધ ઉપયોગ નથી. કાં તો શુભ છે, કાં અશુભ છે, અને કાં અશુદ્ધ છે. એટલે શુભ અને અશુદ્ધ એવો ઉપયોગ છે ત્યાં. એ જીવનો ઉપયોગ એ શું છે? એનું પરિણામ. હવે પરિણામ છે એ સમયે સમયે જીવ ક્રિયા સંપન્ન છે. જડતો નથી, પદાર્થ નથી, પેલો પથ્થર જેવો, તેને કાંઈ ન થાય. એ સમયે સમયે કંઈક ને કંઈક એના પરિણામ. જીવતો જાગતો જીવ છે, ઊંઘમાં પણ જાગતો છો. ઊંઘમાં પણ જીવ ચૈતન્ય જાગતું છે. શરીર અવસ્થા ભલે વ્યવહારની હોય, અને શરીર અવસ્થા સ્વાભાવિક રીતે નિંદ્રાને કારણે હોય, ઘેનની ટીકડીના કારણે હોય, ક્લોરોફોર્મને કારણે હોય, જેને કારણે હોય એને કારણે હોય. શરીરની અવસ્થા કોમાની છે, ચૈતન્યની અવસ્થા જાગૃત છે. સદા સદૈવ ઉપયોગી, સદા આવીના. સદા શબ્દ એટલે એ સદા ઉપયોગી છે. એ નરકમાં ઉપયોગી છે, નારકીમાં છે, નિગોદમાં છે, તિર્યંચમાં છે. એની કોઈ પણ પર્યાય ગણી લ્યો જીવની, જો ચૈતન્ય છે તો એ ઉપયોગવંત. એનો ઉપયોગ કેટલો છે એ વાત પર્યાયને આધારિત છે. પણ ઉપયોગ વિના જીવ હોય શકે? જીવ અને અજીવમાં ભેદ શું? મુખ્ય જીવને ઉપયોગ છે, અજીવને ઉપયોગ નથી. ચેતન એ ઉપયોગવંત છે, જળ ઉપયોગ વિના છે. લાકડાને છેદો કે લાકડાને કલર કરો એમાં કંઈ એને સંવેદના. પણ આ જીવને સેજ પણ કંઈ થાય તો એની લાગણી, એની વેદના જાગૃત છે. એ પછી નરકની ગતિમાં કે નિગોદની અવસ્થામાં હોય તો પણ સુખ દુઃખના પરિણામને વેદી શકે છે. ત્યારે જળને તો કાપો, ચીરો, ભેદો, બાળો, કંઈ પણ કરો, એને કોઈ પરિણામ એને થતું નથી. તો મોટામાં મોટું ઉપયોગો જીવલક્ષણમ તત્વાદ સૂત્રની અંદર આપણે ભણી ગયા છે કે ઉપયોગ એ જીવનું લક્ષણ છે. કૃપાણુદેવે સાદી વાત કીધી કે ઉપયોગી સદા. સદા શબ્દ મુક્તા નિત્યતા એની સાથે. તો આવો ઉપયોગ જે છે એ જ્યાં અશુદ્ધ છે ત્યાં ઉપયોગ સંસારની મિથ્યાત્મને કારણે રાગ
દ્વેષ અને અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, આત્મસિદ્ધિની ગાથ. થાય નિવૃત્તિ જે હતી તે જ તે મોક્ષનો પંથ. રાગ દ્વેષને અજ્ઞાન મૂળ કારણ છે, અને રાગ દ્વેષ અને અજ્ઞાન જેના ગયા છે એવા પુરુષો નિર્દોષ પુરુષો, એ આપ્ત પુરુષ છે. તો આ વાત જે છે એ કર્મની ઉત્પત્તિ છે. માંથી થઈ તો કે જીવના અશુદ્ધ ઉપયોગમાંથી થઈ, અને અશુદ્ધ ઉપયોગ સમયે જીવની અંદર કયા પરિણામો છે? રાગ દ્વેષ અને અજ્ઞાનના છે. એને કારણે આ કર્મનું મંડળ શબ્દ મૂક્યો છે, વર્તુળ. વર્તુળ શું કરે છે? જીવનો જે દ્રવ્ય એકમ છે એને આવરી દે, ચારે બાજુ. કર્મથી જીવ આવૃત છે, કર્મથી ઘેરાયેલો છે, મંડળ ઉત્પન્ન થયું છે. કઈ જીવને એક જ બાજુ કર્મ છે ને બીજી ત્રણ બાજુ ખુલ્લી છે, ઘેરાયેલો છે, સર્કલ છે, ચારે બાજુ છે. એટલે એ કર્મથી ઘેરાયેલો છે. આખા વિશ્વની વિવિધતાનું કારણ પણ એ કર્મો જ છે. આ કર્મનું સ્વરૂપ, કર્મની ઉત્પત્તિ, આ કર્મની ગાંઠ જ્યાં સુધી જીવની અંદર છે એનો ઉપયોગની શુદ્ધ થયો નથી, અને આત્મભાન વગર ઉપયોગ શુદ્ધ હોઈ શકે નહીં. આત્મભાન વગર ઉપયોગ શુદ્ધ હોઈ શકે નહીં. સમજ ઘણી વાર ઉલટી થાય છે આપણી, બસ અમારે આ બધું શુભ નથી કરવું, શુદ્ધ કરવું, પણ શુદ્ધ છે નથી કરી છે, શુદ્ધ તો કરી છે નથી. તો શુદ્ધ થવા માટે શુભના દ્વારા જીવને શુભ ભાવ વડે મન શુદ્ધ કરો. અને આ વાત એટલી સરસ એક પંક્તિમાં જ આવી જાય, પણ હજારો ગ્રંથોના સારરૂપી વાક્ય. આ એકાંતવાદીઓ, નિશ્ચય નહીંવાદીઓ, શુદ્ધ નિશ્ચય વાળા આ સમજતા જ નથી. આપણે શુદ્ધ કરવું છે, આ બધું અશુદ્ધ છે, આ બધું શુભાશુભ છે, એ બધું બંધનું કારણ છે, ગુનાની બેડી છે, લોઢાની બેડી. હવે બેડી બધું પછી ભાઈ ઉભો રહે શાંતિ. એક ભાઈએ બહુ સરસ, એ તો દેશી ભાષામાં કીધું કે લોખંડની બેડી કરતા હોનાની બેડી હારી, કોક બી કંઈક આપણે મરી જાય તો કામ તો આવે. અરે સોનાની બેડી છે તો કોક આપણું બેડી લેવાય, આપણો તોડીને આપણને મુક્ત કરે, કેમ કે એને હોનું જોઈ છે તો કરશે ને આપણને મુક્ત, અને એનામાં ભાવ હશે તો આપણા અગ્નિ સંસ્કાર કરશે. એટલે અગાઉના જમાનામાં માણા હોનાના બટન પહેરતા, કે અંતરિયાળ મૃત્યુ થાય તો આપણું ક્યાંક કોક અગ્નિ સંસ્કાર તો કરે, આપણો છેલ્લો સંસ્કાર છે. તો હોનાની બેડીની લપમાં ન પડવું એમ, ભલે પણ હોનાની ભલે છે હોનાની. તો ત્યાં એ કહે છે કે એને શુભ કરવાથી શુદ્ધની પરિણતિ થાય છે, શુભના આલમ બને શુદ્ધમાં પ્રવેશ અથવા શુદ્ધની પરિણતિ થાય. જો શુદ્ધ શુભનું આલંબન ન લે અને જીવ અજ્ઞાની છે, હવે શું એને આલંબન શું લેવાનું? એ કે આપણે આત્મા આલંબ, પણ તારો આત્મા તો અત્યારે અજ્ઞાનથી ભરપૂર છે, તો એ આલંબમાંથી શુદ્ધની પરિણતિ કેવી રીતે થશે? તો શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને. અત્યંત જે આલંબને, જે છ પદના પત્રનો પ્રારંભમાં એક વાક્ય લખ્યું છે, શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા અસંખ્ય સત્પુરુષોની સંમતિથી નીચે કયા છે તે છ પદને સમ્યક દર્શનના સર્વોત્કૃષ્ટ સ્થાનક કોણે કીધા? તો પંચ પરમેશ્વરી સિવાય જગતની અંદર આવી શુદ્ધ શ્રેણીવાળા જીવોની બીજી કોઈ શ્રેણી? આ જૈન દર્શનની મહત્તા છે કે પંચ પરમેશ્વરીની અંદર પ્રવિષ્ટ થયેલા જીવોની જે પંક્તિ છે, કોઈ એક જીવની વાત નથી, કોઈ એક જીવની નામ સહિતની વાત નથી, એ પદમાં બિરાજમાન, અરિહંત પદમાં બિરાજમાન, સિદ્ધ પદમાં બિરાજમાન, આચાર્ય પદમાં બિરાજમાન, ઉપાધ્યાય પદમાં બિરાજમાન અને સાધુ પદમાં બિરાજમાન,
આ પાંચ પરમેશ્વરી આ જગતની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જીવોની પંક્તિ કહીએ તો પાંચ, એટલે પરમ ઇષ્ટ પરમેશ્વરી. આ પરમેશ્વરીનું તમે નવકાર મંત્રમાં સ્મરણ કરવાથી તમે એ શ્રેણી તરફ જવાનું વ્રત રાખો. આપણે પંચ પરમેશ્વરીથી નીચલી શ્રેણીમાં છીએ. હવે એને જો શુદ્ધ ભાવમાં જવું હશે તો આ શુદ્ધ ભાવમાં પ્રવર્તતા જીવોની પંક્તિ છે એમાં દાખલ થવા માટે કહે છે કે એનું અવલંબન લઈને અને એને ભજીને ભગવંત ભવંત લહો. અને અંતિમ સંદેશમાં પણ કીધું ઉપાસના જીન ચરણ અતિશય, જીન ચરણની ઉપાસના કર, અતિશય ભક્તિથી કર. ભક્તિ પહેલું છે, પછી વિચાર માર્ગ આવશે. પણ ભક્તિ વિના વિચાર મલિન. ગાંધીજીએ પ્રશ્ન કર્યો કે અભણને મુક્તિ કેવી રીતે મળે, તો કૃપાળ દેવ શું જવાબ આપ્યો?
વહેલી મુક્તિ.
શું કામ?
અભણ
ભક્તિ કરી શકે છે અને ભક્તિ જ્ઞાનની નિર્મળતાનું કારણ છે અને નિર્મળ જ્ઞાન જ મુક્તિનું કારણ છે. મલિન જ્ઞાનથી મુક્તિ, તો જ્ઞાનથી પણ મુક્તિ ન થાય જો મલિન હોય, વિચાર પણ મલિન હોય તો મુક્તિ ન થાય. કર વિચાર તો પામ, હું મલિન વિચાર કરું તો મુક્તિ પામું? ભક્તિપૂર્ણ જેનું હૃદય છે એ વિચાર કરે તો એ વિચાર શું વિચાર હોય? એટલે કહ્યું સુવિચાર. અતિશય ભક્તિ થઈ જિનેશ્વર પરમાત્માની, પંચ પરમેશ્વરની, અરિહંતોની, સદગુરુની, સત્પુરુષોની આ અતિશય ભક્તિ. જે જગતમાં શુદ્ધ તત્વ છે એની ભક્તિ કર. એની ભક્તિથી તારી અર્પણતા થશે, ભક્તિથી સ્વચ્છંદ ટળે. એટલે તારી અજ્ઞાનનો જે આધાર છે ને, જે અહંકાર, એ ટળી જશે. અહંકાર ટળી જાય તો અજ્ઞાનને જતા વાર લાગે નહીં. પણ અહંકાર સાબુત રાખે તો ક્યારેય અજ્ઞાન ટળે. એક સ્વરૂપ ન હોય તો બીજું સ્વરૂપ આવીને અદભુત વાત મૂકે છે. તો અહીંયા કહે છે કે આ કર્મની ઉત્પત્તિનું કારણ આ જીવની રાગ દ્વેષ અજ્ઞાનની પરિણતિ છે અને અશુદ્ધ ઉપયોગ કારણે છે. જો શુદ્ધ ઉપયોગ જીવનો હોય, જીવનું મુખ્ય સ્વરૂપ જ ઉપયોગ છે, આ શુદ્ધ ઉપયોગ રાખે. શુદ્ધ ઉપયોગ માટે એને અવલંબન શુદ્ધ જોઈએ. શુદ્ધ ઉપયોગ માટે અવલંબન શુદ્ધ જોઈએ. બસ આ આખા જગતની વિશ્વની વિશેષ આપણે વિચાર આગળ જેમ દર્શન કરીશું.
ભક્તિ છે હર્ષદભાઈ ને ત્યાં, હર્ષદરાય અમરચંદ મહેતા, બે વિદ્યા ભવન ડેટ 2239 ન્યૂ જાગનાથ રોડ, ખોડિયાર, ફરસાણવાળી શેરીમાં, રવિવારે બપોરે 4-6. અને અભ્યાસ વર્ગના બધા મુખ્ય ભાઈ બહેનોને નિમંત્રણ છે. Thank you.